सुभाष भाई अपूर्व हित करू एम के अपूर्व हित अनंत वार देह छूट्यो छे પણ આત્માનું હિત થયું અનંતવાર દેહ છૂટ્યો છે પણ આત્માનું હિત થયું નથી તો સૌભાગભાઈએ અપૂર્વ હિત કર્યું શા કારણે તમે આપણે બધા શાસ્ત્રની પરિભાષા બોલવાને ટેવાયેલા છે એ નોક બોલવી અને કેમ કર્યું સરળ સાદી વાત એક સામાન્ય મુમુક્ષુને ખ્યાલમાં અનાદિથી દેહનો ત્યાગ થયો છે કે છે અનાદિથી દેહને ત્યાગતા જીવને ખેદ જ થયો છે આ પહેલી વાર એવું બન્યું છે એની સંસાર યાત્રામાં કેમને દેહ છોડ્યો છે ખેદ રહી છોડ્યો છે એ દેહથી પર થઈ ગયા દેહાદિથી હું ભિન્ન છું જે અનિલભાઈ કહ્યું સમ્યક દર્શન સમ્યક દર્શન એટલે શું નહીં તો બધાને એમ સમ્યક પડતા સમ્યક દર્શન એટલે હું દેહથી ભિન્ન ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું આ ભાન સતતપણે વર્તતું રહે તો કે જીવે અનાદિથી દેહ છોડ્યો છે એકત્વ બુદ્ધિ કરીને દેહ છોડ્યો છે દેહ સાથે એકત્વ બુદ્ધિ હા મારો દેહ છે ને હું છોડું છું ને હવે મને ક્યારે મળશે એ કોઈ બચાવો ને અહીંયા કે છે નહીં અને સંસારનું બીજ આ દેહાધ્યાસ છે એવા એવા સિદ્ધાંતો એવા એવા સૂત્રો પ્રભુની વાણીમાં આવે એ કહે છે કે જન્મ મરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે દેહ સાથેની એકતા બુદ્ધિ કે શરીર તે હું અને ભેદ જ્ઞાન એટલે હું શરીરથી ભિન્ન છું મનથી ભિન્ન છું વચનથી ભિન્ન છું તો શરીરથી ભિન્ન છું તો શરીરની ઇન્દ્રિયોથી ભિન્ન છું ઇન્દ્રિયોના વિષયોથી ભિન્ન છું એ આખા શરીરના તંત્રને ચલાવનાર પ્રાણથી ભિન્ન છું આ બેસવું જોઈએ પ્રાણથી પણ હું ભિન્ન છું શરીર ઇન્દ્રિયો મન વચન પ્રાણ અને કર્મ શરીર સાથે જોડાયેલા કર્મ એનાથી હું ભિન્ન છું અને હું આત્મા છું દર્શન જ્ઞાન ચારિત્ર તપ વીર્ય અને ઉપયોગ આ છ ગુણો આ હું છું અને આ છ એ હું નથી તો આત્મસિદ્ધિની જે ગાથા છે છૂટે નહીં કરતા તું નહીં ભોગતા તું એ જ ધર્મનો આ મર્મ પામીને સૌભાગ્ય દેહ છોડ્યો આપણે બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ સૌભાગ્ય દેહને ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી દેહ છોડ્યો દેહ તો છૂટે છે અસંગતાથી નથી છૂટતો સંગીપણાના ભાવથી છૂટે છે એકત્વ બુદ્ધિથી છૂટે છે દેહ તે હું છું એવી મિથ્યા માન્યતાથી છૂટે છે આ મિથ્યાત્વ છે સમ્યકત્વ નથી સમ્યકત્વની ઓળખાણ આ છે કે નિશ્ચલ અસંગતા એને આવે દેહને ત્યાગતા એ કે છે એમ જાણીને ઉપયોગમય દશા રાખી બેભાન ન થયા. ખબર નથી એમ નહીં, પણ શરીર તે સમયે શરીરની વેદના, શરીરની પીડા, જે કંઈ અવસ્થા શરીરની છે, શરીર છૂટવાનું હોય ત્યારે શું હોય, કોઈ શક્તિ શરીરની કંઈ નહીં હોય, કેવી અસહાય અવસ્થા હોય, એનાથી હું તો જુદો છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત વીર્ય, અનંત આનંદ, અનંત સુખ એવો હું છું. આમ જાય છે શરીર, જીર્ણ શીર્ણ થયું છે, એની સાથેની એકત્વ બુદ્ધિ નહીં છે, તો મહાપુરુષો દેહને કેવી રીતે છોડે છે? કે જો એમ જૂનું વસ્ત્ર થયું હોય ને ઉતારી નાખે, કોઈ ખેદ નહીં, કોઈ મોહ નહીં, કોઈ એકત્વ બુદ્ધિ નહીં, અને કહ્યું હોય કે આ વસ્ત્ર ઉતાર્યું છે, ફરી પહેરવાનું કોઈને આપી દેજો, તો એ વસ્ત્ર ઉતારતા ખેદ કે આનંદ? આનંદ પતી ગયો. જેમ જીર્ણ શીર્ણ જૂનું વસ્ત્ર ઉતારતા જે પ્રકારની અખેદ અવસ્થા હોય, અસંગ અવસ્થા હોય, શરીર પ્રત્યે એ વસ્ત્ર પ્રત્યે કેટલો લગાવ હોય, કઈ નહીં. આવી અવસ્થાથી, નિશ્ચલ અસંગતાથી, નિજ ઉપયોગમય દશા રાખીને એણે અપૂર્વ હિત કર્યું છે, એમાં કોઈ જો અકૃપાળું નિમાણી જ્ઞાની, આવો પરમ જ્ઞાની એમ કહે છે કે કોઈ સંશય નથી. એણે જોયું હતું, સૌભાગ્ય દેહ છોડ્યો એને જોયું હતું, અને જેને જોયું હોય એને ખબર પડે કે આ ઉપયોગમય દશા છે કે નહીં. અને આ તો મુંબઈમાં બેઠા છે, અને એમની પાસેથી જે સમાચાર આવ્યા, અંબાલાલે પત્ર લખ્યો છે કેવી રીતે દેહ છૂટ્યો વગેરે વગેરે, એના ઉપરથી એમણે સામે જવાબ લખ્યો કે મહામુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી અને નિજ ઉપયોગમય દશા રાખીને એણે દેહ છોડ્યો, આ એણે આત્માનું અપૂર્વ હિત કર્યું. તો મારું હિત શેમાં છે? આત્માનું શ્રેષ્ઠ હિત શેમાં છે? દેહાધ્યાસ છૂટે એમાં, દેહ સાથેની એકત્વ બુદ્ધિ છે, ક્યારથી છે? અનાદિથી. એ છૂટે, આ જન્મમાં એ જ્ઞાન થાય કે હું દેહથી ભિન્ન છું, અસમ્યક સંકિત, આ સંકિત દ્રષ્ટિ કે હું દેહથી ભિન્ન છું. અને એ મૂળ માર્ગમાં કૃપાળુ દેવે કહ્યું, શું કહ્યું પછી? એ તો આત્માના લક્ષણ કીધા ગુરુએ, હવે શિષ્યની શું? જેમ આવી પ્રતીતિ, જીવની પ્રતીતિ આવી, પ્રભુ તમે કીધો કે આ દેહથી ભિન્ન છે એ, અને મેં જાણ્યો, તો કે શું જાણ્યું? તે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. ગુરુ તમે કહ્યું કે દેહથી ભિન્ન છે આત્મા, ઉપયોગી છે, આત્માનું લક્ષણ બતાવ્યું, અવિનાશ છે એ આત્માનું લક્ષણ બતાવ્યું, આ તો ગુરુનો બોધ છે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એ ગુરુનો બોધ છે. શિષ્યની પરિણતિ શું છે? એને ગુરુના બોધની પ્રતીતિ આવી, અનુભવમાં આવ્યું, જે ગુરુ કહે છે એ જ એને ખ્યાલમાં આવ્યું. ઓહો, આ બોધનો વિચાર કરતા એની પ્રતીતિ આવી કે સાહેબ જાણો સર્વેથી, હું તો ઓહો સર્વેથી, સર્વ પ્રકારના સંગ સંબંધ સંયોગ એનાથી ભિન્ન છું અને અસંગ છું. આ શિષ્ય કહ્યું ભગવંતે દર્શન તે હનેરે. કનકભાઈ સમ્યક દર્શન સમજો છો તમે અત્યારે, જેનું બીજું નામ સંકેત. આ સંકેત શાસ્ત્રની પરિભાષામાં ઘણું આવશે પછી, પણ બધાનો સરવાળો શું? દેહાધ્યાસ છૂટે અસંગ દશા, પોતાને અસંગ દશાની પ્રતીતિ થાય આ સંકેતની પરિણતિ છે. ત્યાં સુધી તો સંકેત ચર્ચાનો વિષય, વાતચીતનો વિષય, ઉપદેશનો વિષય રહેશે. તો આ સૌભાગ્યનું ભગવાને મુંબઈ બેઠા કીધું કે આમાં કોઈ સંશય નથી. પછી બીજો તો એમને સૌભાગભાઈના દીકરાઓને બધાને કહ્યું છે, ત્રીજા પેરેગ્રાફમાં શું કહ્યું, કે ખેદ થાય પણ શેનો થાય, એના દેહના વિયોગનો નહીં, ગુણો, એમના ગુણોનો અદ્ભુતપણું અને એમનો ઉપકાર, બસ એ ઉપકારનો વિરહ થયો છે તે પ્રકારમાં ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. કે જાણનારા તો ગયા પણ એના ગુણોનું સ્મરણ કરવું, અને એના ગુણો એટલે એના આત્મિક ગુણો કે દૈહિક ગુણો, બે પ્રકારના હોય છે, એક બાહ્ય અને બીજા આંતર. કોઈ આખો દીપ એના બાહ્ય ગુણોનું કેરા કરે આર્ત ધ્યાનમાં, કેવા હતા ને, રૂપાળા હતા ને, ખાતા હતા ને, આ એને ભાવતું હતું ને, શું મહિના છું. પણ અનેક યોનિમાં આવા અનેક એના લક્ષણો હશે, પણ સનાતન એનું લક્ષણ શું? શાંત હતા, સમતા હતી, દિલના ઉદાત હતા, ગમે તે સ્થિતિની અંદર કશાયને સમાવતા હતા, એ નાની મોટી વાતમાંથી પર હતા. એના આત્મિક ગુણો છે. આ ગુણોનો કુટુંબ ઉપર ઉપકાર છે. પેલા બધા અવગુણો છે, જેનું આપણે ગુણગાન કરીએ છીએ ને એ બધા. કારણ કે આપણને દેહ ઉપર પ્રીતિ છે એટલે આપણે શેના વખાણ કરીએ? ઉદાહરણ તરીકે કંઈ વિશેષ લેવાનું નથી, પણ દામાણી સાહેબને અમે યાદ કરીએ તો એના ઘરના યાદ કરે કે બાપુજીને ચા ગરમ જોઈએ, બાપુજીને નાસ્તામાં આમ જોઈએ, આ જોઈએ. અમે શું યાદ કરીએ ક્યાં કરતા? જ્યારે અમને દામાણી સાહેબ યાદ આવે, શું યાદ આવે? શું એનો નિશ્ચય હતો? શું એનું ભેદજ્ઞાન હતું? શું એની ભેદકતા હતી? એ બેઠા હોય તો આમાં ક્યાંય ભૂલ થતી હોય તો કાન પકડી દે કે સાહેબ અહીંયા આમ કીધું છો, ચોપડી કાઢીને બીજી દે આપી દે, તો શું યાદ આવે આપણને? એનો ઉપકાર યાદ આવે, એના આત્મિક ગુણો યાદ આવે. સંસારને સંસારિક સંબંધ હોય અને મુમુક્ષુઓને પારમાર્થિક સંબંધ હોય. આપણે એકબીજા વચ્ચે કયો સંબંધ કેળવવાનો છે? પારમાર્થિક. એકબીજાના આત્માને ઓળખવાનો છે, એના ગુણોને પોષણ આપવાનો છે. સત્સંગનો લાભ શું? કે આપણામાં ગુણદ્રષ્ટિ આવે અને ગુણોનું સંવર્ધન થાય, પોષણ મળે, પ્રેરણા મળે. એ કહે છે કૃપાળુ દેવે, કેમ કે આ ક્ષેત્રે સ્વભાગ જેવા વિરણ પુરુષો મળે એમ અમને વારંવાર લાગે છે. આ કાળમાં આપણે કહીએ ને કે સત્પુરુષો નહીં મળે ક્યાંય. કૃપાળુ દેવે સરસ શબ્દ મૂક્યો છે, આવો મુમુક્ષુ નહીં મળે ક્યાંય. આપણે કંઈક મુનિઓ નહીં મળે, સાચા આવે સાધુઓ નહીં મળે. શાસ્ત્રમાં એ બધી વાત આવે કે હવે એવા ચરિત્ર સંપન્ન સાધુઓ, જ્ઞાન સંપન્ન સાધુઓ નહીં મળે. પણ કહે છે એ તો ઠીક છે, પણ મુમુક્ષુઓ નહીં મળે. એટલે કહે છે કે સ્વભાગનો ક્યારે મુમુક્ષુએ વિસ્મરણ કરવા જેવું નથી. મુનિ થવા નહીં, મુમુક્ષુ થવા. જો મુમુક્ષુ થઈશું, મુમુક્ષુતાના ગુણો જો આવશે, તો મોક્ષ તો એનું પરિણામ છે, મોક્ષ તો એનું રિઝલ્ટ ઓટોમેટિક આવશે. પેપર સારું જાય તો છોકરોનો કે માર્ક્સ આવશે, એમાં શું ફર્સ્ટ ક્લાસ આવશે, શું કામ નહીં આવે? કેમ કે કોઈ પ્રશ્ન મને ન આવડતા એવું બન્યું જ નથી. એમ મુમુક્ષુ પોતે કહી શકે કે મોક્ષ તો થશે જ, અને મોક્ષ મુમુક્ષુનો ન થાય તો કોનો થાય? રેડિયાળનો થાય. અને મુમુક્ષુ એટલે સાવ સાદી સાદી બધી વાતો કૃપાળુ દેવકી સાવ. બહુ ભાર ન રાખો સત્સંગનો ને જ્ઞાનનો ને આવા તેવા નામ ને તેમને, એ બધું શાસ્ત્રની પંડિતોની ભાષા છે. શાસ્ત્રો લખનાર બધા પંડિતો છે, બોધ આપનાર બધા સત્પુરુષો છે. સત્પુરુષ તો જમીન ઉપર ઉભા રહીને વાત કરે છે, આસમાનમાં નહીં.
પંડિત એ બધા ઉપર આકાશમાંથી વાતો
હવામાં ઉડતા હોય. એટલે કે છે સૌભાગ્ય મુમુક્ષુ એ વિસ્મરણ કરવા યોગ્ય નથી. પછી બોધ આપણને સર્વને આપ્યો છે. શું આપ્યું છે? હવે મુમુક્ષુ એ શું કરવું જોઈએ? પદાર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં હર્ષ શોક થવો જોઈએ નહીં. જો સંસારનું સ્વરૂપ બરાબર જાણી હોય, જો સંસાર છોડવા જેવો છે તો એમાંથી પ્રાપ્ત કરવા જેવું શું? અને એમાંથી કંઈ છૂટી જાય તો ખેદ કરવા જેવું શું? કંઈ નહીં. કેમકે સંસાર અસાર છે, સંસાર અસરણ છે, સંસાર અનિત્ય છે, સંસાર અશુચિમય છે. છોડવા જેવો કંઈ હોય તો સંસાર. સંસાર કેવળ શોકરૂપ છે, ખેદ ખેદ ને ખેદ સિવાય સંસારમાંથી કોઈ બીજી પરિણતિ પ્રાપ્ત થાય એમ નથી. તો અહીંયા આ મુમુક્ષુને વાત કરી છે બધા તમામને કે સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે. જો આ આપણે આપણી પોતાની પરિણતિ ઉપર અવલોકન કરી શકીએ કે આપણે વાત કરીએ બધા કે સંસારમાં રહેવું નથી ને સંસારથી છૂટવું છે ને, આ વાતો છે કે તને કંઈ અંદર આવી અસર છે? જો છૂટવું હોય તો તે તું સંસારનું સ્વરૂપ જાણીને વાત કરીશ કે સંસાર આમ વાલો લાગે અને પછી બોલવામાં સંસારને ગાળો દેવાની? અને કામ તો સંસાર વધે, સંસાર ફેલાય એમાં જ કરવું. પોતાના કામ એવા હોય કે જેમાં સંસારનો વધારો થાય. તો જ્ઞાનીએ સરસ કીધું કે વર્તુળ વધારા જ જાઓ, વધારા જાઓ તો કેન્દ્ર ઉપર કેવી રીતે પહોંચો? કેન્દ્ર ઉપર જવું છે એણે વર્તુળ નાનું કરવું જોઈએ. સંક્ષેપ કર, તું વર્તુળ બધા તારા બહાર જેટલા છે એટલા ઓછા થતા જશે એમ આ જીવ કેન્દ્ર ઉપર પહોંચશે. તો સંસારનું વર્તુળ સંસારના પદાર્થોની સંસારના સંયોગોની વધુ ને વધુ પ્રાપ્તિ થાય એનાથી થાય કે એ ખૂટતા જાય, તૂટતા જાય, છૂટતા જાય એનાથી થાય? ઘટે, છૂટે, તૂટે, સંસારના પદાર્થોની પ્રાપ્તિથી વિયોગ થાય તો સંસાર ઘટે એ કહે છે. એ થાય પછી તમે આપણે નરસિંહની વાત બોલીએ તો કંઈક સમજાય કે ભલું થયું? શું થયું તું? પત્નીનો દેહાંત. સંસારની દ્રષ્ટિએ વિચારો તો ભૂલાય નહીં. અને ખરેખર માણસ ગર્ભંગ થયો, કોઈ હવે એનું ધ્યાન નહીં રાખે એ બિચારા એકલા પડી ગયા. કોઈનું આપણે કહીએ તો શું છે, એમના ઘરવાળા ગયા રહે ત્યાર પછી 5-10 વર્ષમાં તો એની હાલત, કોઈને કાંઈ નથી પડી. અને આ એના ઉપર અવલંબિત હોય સંસારિક દ્રષ્ટિએ બધું, તો હાલત નહીં થઈ જાય. એટલે ત્યારે આ નરસિંહની વાત હશે એક સંતના હૃદયમાંથી નીકળે. સંત તો કોઈ દિવસ ખરાબ બોલે આવું, પત્ની વિશે પણ ન બોલે. પણ એ પરમાર્થનું વાક્ય છે કે ભલું થયું સુખે ભજશું. આ એક સંસારનો મને અવરોધ હતો, પ્રતિબંધ હતો, સ્વજન પ્રતિબંધ એને કહેવાય. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના પ્રતિબંધથી મારે રહિત થવું છે. અને એક પ્રતિબંધ તૂટો, દ્રવ્યનો પ્રતિબંધ એક તૂટો, તો એને શું કરવાનું હવે? પતી ગયો જે સમય હતો. તો અહીંયા એ કહે છે કે એને હર્ષ શોક થવા યોગ્ય નથી. ભાઈ સંસારના પદાર્થોની, વસ્તુઓની, સંયોગોની, સંગની, સંસારનો સંગ છે, એ બધી પ્રાપ્તિ અને અપ્રાપ્તિ બે શબ્દ મૂક્યા છે, પ્રાપ્તિ અને અપ્રાપ્તિ. એમાં એને હર્ષરોગ થવા યોગ્ય નથી, ન કહે થવા યોગ્ય નથી. કૃપાળુ દેવની ભાષા છો, તમારે શું કરવું એ તમને ખબર. પણ અમે તમને એમ કહીએ છીએ કે સંસારનું સ્વરૂપ જો સ્પષ્ટ ભાસ્યું છે તો, અને તું કરતો હો તો શું સમજવું, કે તારી ધાર્મિકતા દંભ છે, દેખાડો છે, તને હજુ સંસારનું સ્વરૂપ પણ સ્પષ્ટ ભાસ્યું નથી. અને સંસારનું સ્વરૂપ તો દ્રશ્ય છે કે અદ્રશ્ય છે? હવે દેખી તું તને સ્પષ્ટ આ નથી ભાઈશું, તો પરમાર્થને શું સમજાય અને તું શું સમજ? દેખી તો સંસાર બડબડતો, જ્ઞાનીઓ કહે છે કે આ જો તો ખરા, તમે સંસારમાં શું મોહી પડ્યા છો? આ કીચડ છે, આ અગ્નિ છે, આ સમુદ્ર છે, ચાર રૂપમાં આપી છે, આમાં શું તમને રસ લાગ્યો છે? કેમ તમે ચોઈટા છો આમાં? આ તો દેખીતું છે, એમાં આ જીવને દ્રષ્ટિ નથી, તો પરમાર્થ ક્યાંથી સમજાશે? કે પરમાર્થનું સ્વરૂપ કેવું કલ્યાણકારી છે, કેવું સુખકારી છે, કેવું મંગલકારી છે, આત્માને હર્ષ શોકના પરિણામથી પાર કરી અને સદા સદૈવ આનંદ અને પ્રસન્નતામય છે. પરમાનંદ શબ્દ મૂકે જ્ઞાનીઓ પરમાર્થ માટે, પરમાનંદ સચ્ચિદાનંદ. આને શું લક્ષમાં આવવાનું હતું? ભલે શાસ્ત્રો વાંચ્યા કરે, સત્સંગ કર્યા કરે, કહેવાતો ધર્મ આરાધ્યા કરે, પરિણતિ કંઈ નહીં. પરમાર્થ આરાધીએ તો પરમાર્થનું સ્વરૂપ જાણીએ, અને પરમાર્થની આરાધના સંસારથી વિપરીત છે, છૂટવા માટેની છે. તો સંસારનું સ્વરૂપે જાણવું કે કેનાથી મારે છૂટવાનું છે. એટલે હર્ષ શોક સંસારના પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં જ્ઞાનીઓ કહે છે હર્ષ શોક કરવા જેવો નથી. કોને? બસ આ સમજાય. સત્પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણ સ્થાનક સુધી થાય છે. હર્ષો કરવો હોય તો શેનો કરવો? સત્પુરુષના સમાગમની પ્રાપ્તિ એનો હર્ષ થાય, એ અમુક ગુણ સ્થાનક સુધી થાય, પછી ન થાય. કારણ કે પછી તો જેવો સત્પુરુષ મળે એનો લાભ છે, એવો જ પોતે જ. બસ પ્રત્યક્ષ અપરોક્ષ થાય, એટલે એને પછી સત્પુરુષની પ્રાપ્તિનો જેને કહીએ હર્ષ, એ દેખી તો હર્ષ ન થાય. એને એમ થાય કે જે મળ્યા બસ આ જ હું છું, આ જ મારું સ્વરૂપ છે. ગુણસ્થાનક પછી દશા વધતી થાય ત્યારે આનંદ આનંદ થાય, કારણ કે પ્રમાણ મળે, સત્પુરુષ મળે એટલે એને પ્રમાણ મળે કે હું એ જ છું, અને એના વિયોગથી કંઈ પણ પ્રકારનો ખેદ થાય કે ઓહો એક આવો મહાન આત્મા, જીવંત આદર્શ એ ચાલ્યો ગયો, એનો અમને વિયોગ થયો. આવો જ વિયોગનો ખેદનો ભાવ ભગવાન મહાવીરના વિયોગથી ગૌતમને થયો હતો. પરિણામ શું આવ્યું ગૌતમના ખેદનું? આવો ખેદ જેને કહીએ સત્પુરુષના સત્સમાગમનો, એ સત્સમાગમના ખેદમાંથી જીવનની અંદર પરમપદની પ્રાપ્તિ થાય. એક એક વસ્તુને સમજીએ, એની વિચાર કરીએ, વસ્તુને કહેવાનું ઓછું હોય, બોલબોલ ના કરાય આપણાથી, પણ વિચાર અને મંથન એ વધારે ચાલવું જોઈએ. એ પરિણતિ આપશે, એ તાકાત આપશે, દ્રષ્ટિ આપશે, સ્થિરતા આપશે. પોતાની બાબતમાં જગતની પરવા ઓછી થશે, પછી લોકો કાંઈ કહે, લોકો જે કરવું કહે, પોતાને એમ થાય કે મને આ પ્રાપ્તિ થઈ છે, મારી આ સ્થિરતા છે, મારી આ અવસ્થા છે. સમતામાં આનંદ ક્યારે આવે? બાકીના તો કંઈક મૂડ જેવો લાગે છે. આ બધું છે તો કાંઈ એને અસર છે, પણ પોતાને શું હોય? સ્થિરતા હોય, અદ્ભુત શાંતિ હોય. પછી આત્મસિદ્ધિની વાત કરી છે, અને એ કહે છે કે આત્મસિદ્ધિ પહેલાં પણ કૃપાળુદેવે એક જરાક શરત મૂકી છે આ એના દીકરાઓ માટે, કે એ પહેલાં કેટલોક સદગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ બનશે એમ લાગે છે. આત્મસિદ્ધિ પણ સીધે સીધી લઈએ છે તો કેટલીક વાર એનું મહાત્મ્ય ગૌણ થઈ જાય છે. પૂરેપૂરો એનો અર્થ સમજાતો નથી, પણ આપણી બુદ્ધિને આપણું સુપરફ્લુઅસ છે, ઉપર છલું બધું, એમાં મજા આવી જાય છે. એટલે આપણને એમ થાય છે કે મને તો ઘણી ખબર પડી ગઈ. મેં કીધું ને, આત્મસિદ્ધિ ઉપર પ્રવચન દેનારો આત્મસિદ્ધિની અંદર જે કહ્યું છે એ આધાર ઉપર પોતાની મત માન્યતા છોડતો નથી પાછો. તો તને આત્મસિદ્ધિ મળી કે ન મળી એનો અર્થ તો સમજાવો અમને.